તારીખ 26/12/1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 148 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 52
પરિણામનો કરતા કોણ છે અને પરિણામના ઉત્પાદનો કરતા કોણ છે એ વિષય છે. કુંક આખો દ્રવ્ય પદાર્થ પોતે પરિણામને કરે છે એવો પણ એક વ્યવહાર કરવામાં આવે છે. બીજી રીતે પૂર્વ પર્યાયના વ્યયને એક જ સમયમાં થતા નવા ઉત્પાદનો કરતા કહેવામાં આવે છે. એમ બે પ્રકારે કથન આવે છે. બંને વ્યવહારના કથન છે. ખરેખર તો છેલ્લી લીટી છે. વ્યયને ઉત્પાદનો કરતા કહેવું તે પણ વ્યવહાર છે. ષટકારકના પરિણામ ધ્રુવ અને વ્યયની અપેક્ષા વિના સ્વયં સિદ્ધ ઉત્પાદ થાય છે. આ એનું લોજિક છે, ન્યાય છે અને વસ્તુનું સ્વરૂપ છે. કે કોઈ પણ પદાર્થમાં ક્રિયા થાય છે એ કાર્યના 6 કારકો હોય છે. કારકો એટલે ક્રિયાના કરનારાઓ, જે ક્રિયાથી અભેદ હોય છે એવા જે 6 કારકો, કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, ઉપાદાન ને અધિકરણ, એવા જે 6 કારકો હોય છે એ પરિણામના ષટકારક પરિણામમાં છે. અને પરિણામના ષટકારક પરિણામમાં હોવાથી તે પરિણામ બીજા કોઈની પણ અપેક્ષા રાખતું નથી.
બરોબર.
પર અપેક્ષા વિના ષટકારકો પોતાના કારક શક્તિને લઈને કાર્ય કરે છે, એમાં કોઈની અપેક્ષા
નથી.
એટલે અહીંયા એ વાત લીધી છે. ઘણા વર્ષ પહેલા વિજયરામ સૂર્યારે ચર્ચા પ્રસંગ થયો, પાલિતાણા ગયા હતા. ઘણા વર્ષ થઈ ગયા, 15-20 વર્ષથી ગાવું છું. પ્રશ્ન એ ચાલ્યો ચર્ચામાં કે જીવને રાગ થાય છે એનું કારણ શું? મહારાજ કે કર્મનો ઉદય રાગનું કારણ છે. જીવને રાગ થાય છે અથવા કોઈ પણ પ્રકારે વિકાર થાય છે એનું કારણ તે કાળે થયેલો કર્મનો ઉદય છે. આ પ્રશ્ન કર્યો હતો. કર્મનો ઉદય અને જીવના પરિણામમાં થતો રાગ, કર્મનો ઉદય એક કાર્ય છે, ક્રિયા છે, અને જીવના પરિણામમાં થતો રાગ પણ એક ક્રિયા છે. બંને ક્રિયાને પોતપોતાના ષટકારકો છે. જો કર્મનો ઉદય જીવના રાગને કરતો હોય તો એ કર્મના ઉદયના ષટકારકો એ જીવના રાગના ષટકારકોની સાથે કેવી રીતે મળીને કામ કર્યું? અથવા કોઈ પણ ક્રિયા ષટકારકથી સિદ્ધ થાય છે તો પછી અહીંયા કર્મના ઉદયના ષટકારકો કઈ રીતે જીવમાં કામ કરે છે? આપ કયો છો એ ખોટું છે સાચું છે પછી નક્કી કરીએ, પણ ષટકારકથી કોઈ પણ ક્રિયાની સિદ્ધિ છે.
બરોબર.
તો કઈ રીતે કામ કરે છે? એવું લાગ્યું કે એ વિષય વિચારાયો નહીં હોય એટલે એનો એ અપેક્ષાએ કોઈ ઉત્તર નહીં. એક તર્ક સામે આવતો હતો જુઓ, સિદ્ધ પરમાત્માને કર્મનો ઉદય નથી, માટે ત્યાં રાગ થતો નથી. સંસારી જીવોને કર્મનો ઉદય છે, તેથી સંસારી જીવોને રાગ થાય છે. કહ્યું કે જે જે વિતરાગો થયા તેને કોઈ એવું નહોતું થયું કે પહેલા કર્મ ખરી ગયા પછી વિતરાગ થઈ શક્યા. કર્મના ઉદયના કાળમાં પણ કર્મમાં નહીં જોડાઈને અને પોતાના સ્વરૂપમાં અનુસંધાન કરીને, યોગનું સ્વરૂપસ્થ થઈને, સ્વરૂપ સ્થિરતાને કારણે એમણે કર્મને ખેરવા છે, કર્મ ખર્યા છે. એવું નથી કે પહેલા કર્મ ચાલ્યા ગયા, બધા કર્મની સ્થિતિ પૂરી થઈ ગઈ માટે તેઓ સિદ્ધ થયા, અને એ સ્થિતિ પૂરી ન થાત તો એ સિદ્ધ કેમ થાત. પછી તર્કની સામે એક તર્ક પણ આપ્યો હતો કે આખા વિશ્વની ના બધા કર્મોને સિદ્ધાલયમાં લઈ જાઓ, અનંત સિદ્ધમાંથી એક પણ સિદ્ધને જરા પણ વિકાર નહીં થાય. કેમ કે એમના શુદ્ધ ઉપાદાનમાં હવે વિકૃતિ થવાની કોઈ સ્થિતિ રહી નથી, કોઈ સંભાવના નથી, કોઈ શક્યતા નથી. એટલે કર્મનો ઉદય હોય તો કર્મનો ઉદય તો ત્યાં પણ અસર કરવી જોઈએ, પણ એ અસર કરે છે એમ ત્યારે કહેવાય છે કે જીવ પોતે પોતામાં જોડાવાને અશક્ત હોવાને કારણે, અથવા પોતામાં નહીં જોડાતો હોવાને કારણે, અને સ્વયં પોતાના ઉપાદાનથી ઉદયમાં જોડાતો હોવાને કારણે એના ઉપર આરોપ કરવામાં આવે છે. આરોપિત કથન છે, લોકોમાં પણ એવો આરોપ કરવાનો વ્યવહાર છે કે કોઈ સંગતથી કોઈ બાળકને અસર થાય ત્યારે એમ કહે કે ભાઈ તું સંગત બદલી નાખ, સોબત એવી અસર, અને તારી સોબતની અસર થઈ છે.
બરાબર.
સોબતની અસર થઈ એનો અર્થ શું? બે છોકરાઓ, એક સારી કેળવણી વાળો, એક નહીં સારી કેળવણી વાળો, એક ખરાબ અને એક સારો, બેની સોબત થઈ. હવે જો સોબતની અસર થાય તો ખરાબ ઉપર સારાની પણ અસર થવી જોઈતી હતી. જેમ સારા ઉપર ખરાબની અસર થઈ એમ કહેવાયું, ત્યારે ખરાબ ઉપર સારાની પણ અસર થવી જોઈતી હતી. પણ જેની અસર થાય છે એનો આરોપ આવે છે. બે માંથી એક બગડે તો ખરાબ ઉપર આરોપ આવે છે, અને ખરાબ જો સુધરે તો સારા ઉપર આરોપ આવે છે. પણ કોઈ નિયમ નથી કે આમ જ થાય, કેમ કે એકબીજાનું એકબીજા કરતા નથી. જેનું બળવાનપણું છે, જે મજબૂત છે, જેના પરિણામ વધારે શક્તિવાળા અને દ્રઢ છે, જે તે પ્રકારના, તે ફરતા નથી, અને જે ઢીલા પરિણામ છે એમાં ફેરફાર થાય છે.
બરોબર.
એટલે એકનો બીજા ઉપર આરોપ કરવામાં આવે છે. વસ્તુતાએ કોઈનું કોઈ કાર્ય કરે છે એ પરિસ્થિતિ નથી. ષટકારકો છે, સર્વ ષટકારકો ભિન્ન ભિન્ન છે પ્રત્યેક ક્રિયા. એટલે એમ કહે છે કે ઉત્પાદના સ્વયં સિદ્ધ ઉત્પાદ થાય છે ષટકારકના પરિણામ. એ પરિણામ ધ્રુવની પણ અપેક્ષા રાખતા નથી, કેમ કે ધ્રુવના ષટકારકો ધ્રુવ રૂપે છે, શક્તિ રૂપે, કર્તા કર્મ ક્રિયાકર્મ સંપ્રદાનની શક્તિઓ છે. ધ્રુવના કારણ ધ્રુવના કારક ધ્રુવ શક્તિ રૂપે છે, અને ઉત્પાદના કારક
ઉત્પાદ
પરિણામ રૂપ વ્યક્તિ રૂપ છે.
બરોબર.
અને જે પૂર્વ પર્યાયના વ્યય થઈ એના કારકો જુદા છે, અને નવી પર્યાય ઉત્પન્ન થઈ એના કારકો પણ જુદા છે. કોઈના કારકો કોઈનામાં કામ કરે છે એવું તો કદી બનતું નથી. આ રીતે મૂળ પ્રશ્ન છે એનો ઉત્તર નિશ્ચયથી આપ્યો છે કે ખરેખર તો ઉત્પાદનની પર્યાયનો કરતા, ઉત્પાદની પર્યાયનો કરતા જે પર્યાય ઉત્પાદરૂપ થઈ તેનો કરતા તે કાળનો ઉત્પાદ છે. પૂર્વ પર્યાયનો વ્યય પણ નહીં અને ત્રિકાળી ધ્રુવ સ્વભાવ પણ નહીં. જો ત્રિકાળી ધ્રુવ સ્વભાવ કરતો હોય તો કરતા અનુસાર ક્રિયા થાય. જેવો કરતા હોય કરતા કારણમાં પડે છે, ક્રિયાના કારણમાં કરતા પડતો હોવાથી કારણ અનુસાર કાર્ય થાય એ ન્યાય છે. પણ કારણ શુદ્ધ છે, ત્રિકાળી દ્રવ્ય સ્વભાવ છે એ શુદ્ધ છે અને પરિણામ તો શુદ્ધ જોવામાં આવતા નથી. સંસારી જીવોના પૂદગળમાં પણ એવું છે કે મૂળ સ્વરૂપે પૂદગળ પરમાણુ શુદ્ધ છે પોતાના સ્વભાવથી, એના પરિણામમાં અનેકવિધ પરિસ્થિતિ જોવામાં આવે છે. જો એ શુદ્ધ સ્વરૂપ જ કારણ હોય તો પર્યાય શુદ્ધ જ હોવી જોઈએ, કારણ અનુસાર કાર્ય થવું જોઈએ. પણ ખરેખર તે કારણ નથી. એ પર્યાયની સ્વતંત્રતા છે. એ પર્યાયની સ્વતંત્રતાના જ્ઞાનમાંથી અધ્યાત્મ ઉતારવું જોઈએ કે જો પર્યાય પર્યાયંગ તરીકે સ્વતંત્ર ફરે છે તો એમાં હું ક્યાં ભણું? હું જે ત્રિકાળ શુદ્ધ ધ્રુવ સ્વરૂપ છું, હું મારા સ્થાનમાં રહું છું. મારા સ્થાનમાં રહું છું છતાં એમ નહીં સ્વીકારીને પરિણામમાં આવીને પર્યાય પરિણામની સ્વતંત્રતાને મટાડીને હું કાંઈ કરું, એ તો મિથ્યા પ્રકાર છે, કલ્પનાનો પ્રકાર છે. વસ્તુ સ્વરૂપ નથી. એટલે એને પર્યાયમાં ફેરફાર કરવાની બુદ્ધિ છે, પર્યાયની સ્વતંત્રતા મટાડવાની જે બુદ્ધિ છે એ મિથ્યા બુદ્ધિ એની સાચા જ્ઞાનથી સ્વરૂપ જ્ઞાનથી મટી જાય છે. અને જ્યારે એવી બુદ્ધિ મટી જાય છે, મિથ્યા બુદ્ધિ મટે છે, ત્યારે પર્યાયનો નિયમ એવો છે, પર્યાયનો પોતાનો વૈજ્ઞાનિક સ્વરૂપે એવો નિયમ છે કે એ પર્યાય ક્રમશઃ શુદ્ધ થતી પરિપૂર્ણ શુદ્ધ થાય સ્વતંત્રપણે.
બરોબર,
એમાં કોઈ પર કારણ પડતું નથી કે ત્રિકાળી ધ્રુવ સ્વભાવ પણ ખરેખર કારણ નથી. એ એનો નિયમ છે કે જો આ રીતે જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ સ્વીકારવામાં આવે તો એ સ્વીકારમાં રાગાદી ઉત્પન્ન થવાનું જે મિથ્યા ભાવ મૂળ કારણ છે, અજ્ઞાન મૂળ કારણ છે, સ્વરૂપનું અજ્ઞાન જ રાગાદી થવાનું કારણ છે. શાસ્ત્રમાં પ્રશ્ન પૂછ્યો છે સમયસાર કે આ રાગની ખાણ અંદર છે, શું આ રાગ નીકળ્યા જ કરે છે અનાદિનો આત્માની પર્યાયમાં ક્યાં જ કરે છે? આ તે કઈ રાગની ખાણ છે કે જેમાંથી રાગ આવ્યા કરે? અંદર કોઈ ખાણ ભરી છે કે નહીં? અજ્ઞાન જ રાગનું કારણ છે. એ અજ્ઞાન મટતા આપોઆપ વસ્તુના સ્વરૂપ અનુસાર જ્ઞાન રાગાદિકનું અનઉત્પાદક છે. રાગાદિક વિભાવોનું તે સ્વરૂપ જ્ઞાન છે એ રાગાદિકને ઉત્પન્ન થવા દેતું નથી. એટલું જરૂર છે કે તે થતા રાગાદિક ક્રમશઃ મટે છે. જ્ઞાન થતા એક સાથે સંપૂર્ણ વિતરાગતા નથી થતી.
બરોબર,
કેમ કે એ ચારિત્ર ગુણનો વિભાવ, રાગ કે જે ચારિત્ર ગુણનો વિકાર છે એનું મટવું ક્રમશઃ થાય છે.
બરોબર,
ક્રમે એમાં વિકાસ થવો, શુદ્ધિનો વિકાસ ક્રમે ક્રમે થવો, એવો જ એ ગુણનો ગુણ છે, ગુણનો ધર્મ છે, ગુણનો સ્વભાવ છે. એટલે એમાં બીજો કોઈ ઉપાય નથી. પછી કોઈને થોડો કાળ લાગે, કોઈને વધુ કાળ લાગે, બીજો વિષય છે. પણ કાળ લાગે લાગે ને લાગે, ઓછો અથવા વધુ.
બરોબર,
જિજ્ઞાસુને પહેલા એવો નિર્ણય હોય કે હું મોક્ષ પામવાને લાયક જ છું, શંકાને સ્થાન ન હોય, આયુષ્ય બંધાઈ ગયું હશે તો એવી શંકાને સ્થાન ન
હોય.
શું કહે છે કે જે જિજ્ઞાસુજી પોતાનું હિત કરવા તત્પર થયો છે, પોતાનું કલ્યાણ કરવા કૃત નિશ્ચયી છે, દ્રઢ નિશ્ચયી છે, એને એની યોગ્યતામાં એને પોતાના ભવી અભવીપણા વિશે શંકા હોતી નથી. મોક્ષ પામવાને લાયક કોણ છે? કે જે ભવી છે તે મોક્ષ પામવાને લાયક છે, અભવી છે તે મોક્ષ પામવાને લાયક નથી.
બરોબર.
જો કે અનંતા એવા ભવી છે કે જે અભવીની બરાબરી કરે છે, અભવી જેવા છે. જેમ અભવીનો મોક્ષ થતો નથી, એવા અનંતા ભવીનો પણ મોક્ષ થવાનો નથી, અથવા થતોય નથી ને થવાનો પણ નથી. આ જગતની પરિસ્થિતિ કેવળ જ્ઞાનમાં દેખાણી છે તે પ્રસિદ્ધ છે. જૈનાગમને વિશે આ પરિસ્થિતિ પ્રસિદ્ધ છે. હવે અનંતા જીવોમાં, જીવોનો અનંત જીવ રાશિ છે, મોટો સમૂહ છે, એમાં દરેકને પોતાના સુખને પોતાના મતલબથી સંબંધ છે, એથી આગળ કોઈને કાંઈ સંબંધ નથી. તો જે જીવ પોતાનો વિચાર કરે છે એને પોતાના કલ્યાણની અત્યંત તીવ્ર ભાવના અને તીવ્ર લગ્ની છે, એને શંકા નથી પડતી.
બરોબર.
આ એની લાયકાતનું એક લક્ષણ છે, ચિહ્ન છે. એને શંકા ન થાય એવી લાયકાતનું આ લક્ષણ અથવા ચિહ્ન છે. જે જીવ પાત્ર છે, લાયક છે અને સ્વરૂપ સમજવાનો જિજ્ઞાસુ છે, એને હું મોક્ષ પામીશ કે નહીં, મારામાં મોક્ષ પામવાની લાયકાત છે કે નહીં, એવી કુશંકા એને પોતાને વિશે પોતામાં ઉત્પન્ન થતી નથી.
બરોબર.
આ જ્ઞાનીઓએ કહેલું અનુભવ સિદ્ધ વચન છે, કેમ કે એ પણ એક કાળમાં જિજ્ઞાસુ હતા ને, પછી મોક્ષ માર્ગમાં આવ્યા ત્યારે તો કાંઈ પ્રશ્ન નથી, કે એમને તો મોક્ષ હાથમાં હેતમાં અથવા હથેળીમાં દેખાય છે. પણ એ પહેલા પણ એ જિજ્ઞાસુ હતા, મોક્ષ માર્ગમાં પ્રવેશ કર્યા પહેલા એ જિજ્ઞાસુ હતા. એ પોતાની જિજ્ઞાસુ દશાની સ્મૃતિથી વાત કરે છે કે મારી જિજ્ઞાસુ દશામાં મેં એવો અનુભવ કર્યો છે કે ક્યાંય મને મારા મોક્ષના સંબંધમાં ક્યારે મને શંકા નથી થઈ કે હું મોક્ષ પામવાને લાયક હઈશ કે નહીં, ભવી હઈશ કે નહીં. ભવી હઈશ તો એવી શંકા એને કદી થતી
નથી.
એમાં તો દુકાન માંડે છે ને, એ એમ જોવે છે કે આ રાધનપુરી બજારમાં તમારે તો કાપડનો નથી, પણ આ બે બાજુ 50-50, 100-100 દુકાનો છે, પણ આપણી જે નવી દુકાન છે એ 100 થી આગળ આપણે દિવાળું કાઢીશ એનો તો વિકલ્પ કરતો નથી, પણ 100 થી આગળ હું જઈશ એવું જોરથી મંડાણ કરે છે. જ્યારે દુકાન માંડે છે ત્યારે આટલા જોરથી માંડે છે. એ મોક્ષ માર્ગનો પ્રવેશ પણ બહુ જોરથી આવે છે. મોક્ષ માર્ગનો પ્રવેશ બહુ જોરથી આવે છે. જે આખી દુનિયાને ઉડાડે છે, જગત ઈષ્ટ નહીં આત્મથી, આ આત્માથી આખું જગત ક્યાંય ઈષ્ટ નથી, જગતમાં કોઈ પદાર્થ મારે માટે ઈષ્ટ નથી, એવા આખા જગતને ઉડાડીને જેનું જોર સ્વરૂપમાં આવે છે એ સ્વરૂપ સન્મુખ થાય છે. એટલે એ બધાથી આગળ નીકળવાની જ વાત છે. આખા જગતમાં હું પહેલો, બીજા પામે કે ન પામે, હું તો પામવાનો જ છું. એ વાત ઉપર એને કદી શંકા થતી
નથી.
એ મંડાણ કરનારાનું લક્ષણ છે. કોઈ પણ લાઈનમાં એનું શરૂઆત કરે છે એનું એ લક્ષણ છે કે એને કદી શંકા થાય
નહીં
અને શંકા વાળો એ કાર્યનો પ્રારંભ કરી શકે નહીં. આ નિશ્ચિત વાત છે. જો શંકા રહેતી હોય તો એને શરૂઆત નહીં થાય એમ કહે છે. જ્યાં શંકા ત્યાં ગણસંતાપ, જ્ઞાન તહા શંકા નહીં સ્થાપ, શ્રીમદજીનું પદ છે. શંકા છે ત્યાં ભય છે અને સંતાપ છે. જ્યાં ચોખ્ખું જ્ઞાન છે કે આત્મા જ્ઞાન સ્વરૂપ છે એમાં શંકા શું? જ્ઞાન તો પ્રતિ સમય થઈ જ રહ્યું છે. હું જ્ઞાન સ્વભાવી આત્મા હોવાથી સહજપણે જ્ઞાનનું થવું મારા આત્માને વિશે થઈ જ રહ્યું છે. તેથી હું જ્ઞાન સ્વભાવી છું કે નહીં એ પ્રશ્નને શંકા કરવાનો ક્યાં સવાલ રહેશે? એ શંકા કરવાનો કોઈ અવકાશ નથી.
બરોબર.
એને મારો મોક્ષ થશે કે નહીં એ આશંકા થતી નથી. શંકા એ નથી થતી ને આશંકા એ નથી થતી કાંઈ નહીં. ગુરુદેવ શ્રી તો શરૂ શરૂના પ્રવચનોમાં એવું કહેતા, બહુ જૂના પ્રવચનો વાંચેલા દાખલ થયા પછી સંભળમાં જૂના આત્મધર્મ મગાવીને એમાં એ વાત બહુ આવતી. મુમુક્ષુ જીવને, જિજ્ઞાસુ જીવને એવો પોતાના સ્વકાર્યનો ઉત્સાહ હોય છે, એવો ઉમંગ હોય છે, સ્વકાર્ય કરવાનો એટલો રસ હોય છે. આ દુકાન માંડનારને એવું જ હોય છે, એને સ્વપ્ન એ જ આવે, એને ભાવના જ સ્વપ્ન આવે, એને દુકાનના જ સ્વપ્ન આવે, એને બધું એ જ ખાતા પીતા હાલતા ચાલતા અનુભવ શીખશે કે નહીં એ જ વિચાર આવ્યા કરે. જેને જે ધ્યેય છે અને જે ધ્યેય પહોંચવાની લગન છે એને પરિણામમાં બીજું શું ચાલે? જે પ્રાપ્ત કરવાની રૂચિ હોય એનું જ ચિંતન, એનું જ મંથન, એનું જ મનન, એના જ વિચાર, એનું જ ગોલન એ જ ચાલ્યા કરે. બીજું ચાલે કેવી રીતે? એમ જેને પોતાના નિજ કાર્યનો ઉત્સાહ છે, ઉમંગ છે, રસ છે, એને બીજું કાંઈ પરિણામમાં ચાલતું નથી, સતત એ જ ચાલ્યા કરે. ત્યારે ગુરુદેવ શ્રી એ વખતના પ્રવચનમાં એક આટલી વાત કરતા કે એવા જિજ્ઞાસુ જીવને, મુમુક્ષુ જીવને મોક્ષના ભણકાર આવે છે અંદરથી. આવા શબ્દો આપણે કાઠિયાવાડી ગરગથ્થુ ભાષા, કે એવા જીવને અંદરથી મોક્ષના ભણકારા આવે છે. સામેથી ભણકારા, ભણકારા આવે છે એનો અર્થ કે સામેથી આવે છે. કરવું કરવા પડતા નથી એ વિચારો એને કે હું મોક્ષ પામી શામ એમ કે છે ને. ભાઈ આ કઈ અવાજ આવ્યો જોવો જોઈએ શું અવાજ છે. દરવાજો ખખડ્યો આપણો, જાય તો દરવાજો એમને બંધ હોય તો એમ કે દરવાજો તો બંધ છે તો ભણકારો આવ્યો. શું આવ્યો? સામેથી ભણકારો આવ્યો એમ. એમ મોક્ષ નો ભણકાર આવે છે સામે, એવું મુમુક્ષુ નું લક્ષણ લીધું છે. એનો એનો અર્થ એ થાય છે કે તને સાચી મુમુક્ષુતા જાગૃત થઈ હોય તો અંદરથી આવો કોઈ ભણકાર આવે છે તને, કે તને શંકા થાય છે મોક્ષ થશે કે નહીં એવી તને શંકા થાય છે, કે તને મોક્ષ થઈ જ જશે એવો ભણકાર આવે છે, બેમાંથી શું થાય છે? એના ઉપરથી તારી વર્તમાન યોગ્યતાનું લક્ષણ ને જ્ઞાન નક્કી થાય છે. એ અહીંયા વાત લીધી છે કે એને પહેલા એવો નિર્ણય હોય, શરૂઆતથી જ એવો નિર્ણય હોય કે હું મોક્ષ પામવાને લાયક જ છું, જરૂર અલ્પકાળમાં હવે હું આ સંસારથી છૂટી જઈશ એવું એને અંદરથી નિર્ણય નિશ્ચિતપણે, નિર્ણય શબ્દ લીધો છે, નિશ્ચિતપણે એમ ભાસે છે. ત્યાં એને શંકા ન હોય, શંકાનું એને કોઈ સ્થાન નથી, ગુંજાશ નથી કે મારું આયુષ બંધાઈ ગયું છે. તો જો કે આયુષ તો એક ભવ બંધાય છે, કોઈ અનંત ભવના કે બે ભવના પણ આયુષ બંધાતા નથી. એવી શંકા અને સ્થાન ન હોય. અત્યારે તો આ કાળે આ ક્ષેત્રે જન્મેલાને અહીંથી સીધો મોક્ષ આ ભાવે નથી થતો.
બરાબર.
એટલે મુનિદશા સુધીની સ્થિતિ અહીંયા પુરુષાર્થની વધે છે. અહીંયા જન્મેલાને એવી યોગ્યતા લઈને અહીંયા આવે છે. શક્તિ અંદર અનંત છે, શક્તિ નથી એમ નથી. પણ આ તો બીજી વાત કરવી છે કે કોઈ જીવ ચરમ શરીરી હોય, જેનો એ છેલ્લો ભવ હોય, છેલ્લું શરીર હોય, અને તે જ ભવમાં તેનો નિર્વાણ હોય, સિદ્ધાલયમાં મોક્ષ ગમન કરવાની એની આખરી પરિસ્થિતિ હોય, તે ભવની આયુષ છૂટે ત્યારે.
બરોબર.
કેવળ જ્ઞાન ગમે તેટલું વહેલું થાય પણ આયુષ છૂટે, છેલ્લા ચાર અઘાતી છૂટે ત્યારે એને સિદ્ધાલયમાં જવાનું થાય છે.
બરોબર.
તો એને મોક્ષ ભલે પછી થાય પણ તે ભાવમાં એને મોક્ષની નિશંકતા અસાધારણ હોય છે.
બરોબર.
એમાં હું મોક્ષમાં જઈશ કે નહીં જઈશ, આ ભાવ કે પછી બીજો ભાવ હશે, એ વિકલ્પ એને થતો
નથી.
ઋષભદેવ ભગવાનના પુત્રો છે બાહુબલી, ભરત ચક્રવર્તી અને બાહુબલી, બંને ચરમ શરીરી હતા અને બંને વચ્ચે તકરાર થઈ, યુદ્ધ થયું. કેટલો કષાય તીવ્ર થયો હશે, જો કે બંને સહાયક સમ્યક દ્રષ્ટિ તો છે જ,
એ હવે મુક્ત જવાના છે.
પાછા એમ નથી કે તે ભાવમાં નવું સમ્યત્વ ઉત્પન્ન થવાનું છે અને પછી મોક્ષે જવાના છે એમ નથી. મોક્ષ માર્ગમાં તો રહેલા જ છે અને લડાઈ એટલી થાય છે મોટી,
ચક્ર ચડાય
કે એકબીજાનું આયુષ પૂરું કરવા સુધીના પરિણામમાં આવી જાય છે. મારી નાખું આ ચક્ર છૂટે એટલે એનું સુરક્ષિત થાય, બીજું કઈ નહીં. અને બાહુબલીનો બાહુબળ એટલું હતું કે કોઈને પણ એક મુઠ્ઠી મારે અને એ જીવતો રહે એવું કોઈ દિવસ ન બને. એની મુઠ્ઠી પડે, બાહુબળ એટલું હતું, એની મુઠ્ઠી પડે ને કોઈ જીવતો રહે એ પ્રશ્ન ન હોય.
બરોબર.
તો એ જમીનમાં જ ઉતરી જાય, આખે આખો કિલો જેમ જમીનમાં ઉતરી જાય એમ જમીનમાં જ ઉતરી જાય એટલું બળ હતું. પછી સામે ગમે તે હોય.
બરોબર.
પણ ભાવ થયો છે, ક્રિયા નથી થઈ. ભાવ તો થઈ ગયો છે. ભરતજીએ ચક્ર છોડ્યું, એક જ ગોત્રના હતા એટલે એના નિયમ પ્રમાણે ચક્ર શિરચ્છેદ કર્યા વિના પાછું આવે છે. ભાવ તો થયો કે
નહીં?
ભાવ થયો. આવો કષાય થયો તો પણ હું મોક્ષે જઈશ કે નહીં એ શંકા એને ન પડે. કઈ મુમુક્ષુ નથી, એ તો તીવ્ર મુમુક્ષુ છે. ત્યાં સામાન્ય મુમુક્ષુ નથી પણ તીવ્ર મુમુક્ષુ છે. પ્રતિક્ષણે અનન્ય ભાવે મોક્ષ પ્રત્યે એના પરિણામની ગતિ થઈ રહી છે. પ્રતિ સમય એના પરિણામમાં સંવર થઈ રહ્યો છે. ધર્મ છે, ધર્મી જીવ છે. પ્રતિ સમયે એના પરિણામમાં નિર્જરા થઈ રહી છે અને પ્રતિ સમયે એના પરિણામમાં ક્રમશઃ આંશિક મોક્ષ વધતો જાય છે. મોક્ષ થઈ રહ્યો છે, થઈ રહ્યો છે એટલે શંકા પડવાનો ક્યાં પ્રશ્ન છે? એક માણસ ચાલે છે જે દિશામાં અને પર્યાપ્ત ગતિથી ચાલે છે, પછી એને શંકા ક્યાં રહી કે હું પહોંચીશ કે નહીં પહોંચો? એને એ શંકા પડતી નથી. ચરમ શરીરી જીવને તો શંકાય પડતી નથી.
બહારથી દેખાય, ક્ષેત્રમાં ઉભા
ક્ષેત્રમાં દેખાય, અશુભ ભાવરૂપ પાપ પરિણામની ચેષ્ટા દેખાય મન વચન કાયાની પરિણામ રૂપી છે, પણ મન વચન કાયાના જે ચિહ્નો છે એમાંથી પરિણામ આ જાતના સ્પષ્ટ છે. અશુભ ઉપયોગ છે, ક્રોધનો અશુભ ઉપયોગ છે, દ્વેષ ભાવનો અશુભ ઉપયોગ છે, એ સ્પષ્ટ જોઈ શકાય એવા પરિણામ હોય તો પણ તે કાળે અંદર ધર્મની દિશાનો એક અંશ પણ એમને વર્તે. મોડી પાતળી વાત આત્માને માટે ન કરવી આદેશ છે, ગુરુદેવશ્રીનો આ આદેશ છે. મોડી વાતો કરવી, વાતો કરવી એટલે પરિણામ, પરિણામ પછી પરિણામ બાર વાત રૂપે આવે છે, પણ એવા એને શિથિલ પરિણામ હોવા જોઈએ નહીં, તો જ એને આત્મકાર્ય થાય. શિથિલ પરિણામ વાળાને આત્મકાર થતો નથી. અને કુદરતી સ્થિતિ છે કે અનંત કાળનું અનંત સુખ નો લાભ થવાનો છે જે પ્રયત્ન છે, અને અનંત કાળનું અનંત દુઃખ મટવાનું છે એવા નુકસાનથી બચવાનું છે જે પ્રયત્ન છે, એવા પ્રયત્નમાં એને અનુસાર તથા પ્રકારનું જોર આવ્યા વિના રહે નહીં. લાખ નો નફો હોય અને 10 પૈસા શું વિચાર કરવો, 10 પૈસા મળે છે કે નથી મળતા, ઉપેક્ષા કરે છે. અને મોટો નફો હોય તો તીવ્ર રસ ઉત્પન્ન થઈ આવે છે, આમાં મોટો નફો છે એવું વાસ્તવિકપણે દેખાય એને તો વાસ્તવિક, એ દેખાવાની વાસ્તવિકતા એ છે કે એને તદરૂપ જોર, તદ અનુરૂપ જોર આવ્યા વિના રહે નહીં. અને જોર આવતું નથી તો એને દેખાતું પણ નથી. આમ છે, પણ રોજ મેં વિચાર કરીએ છીએ ને સંમત તો કરીએ છીએ, બરાબર છે, બરાબર છે કે એ બીજું જે કાંઈ દેખાય છે, જ્યાં સુખ નથી ત્યાં સુખ દેખાય છે, દુઃખમાં સુખ દેખાય છે એટલું પણ એ ફેરફાર થયો નથી. એટલે સાચું સુખ છે એ પણ પ્રતિભાસતું નથી. મોડી પાતળી વાત આત્માને માટે ન કરવી, અનંત ગુણોથી બંધાયેલો પોતે છે, અનંત ગુણોથી, અનંત કર્મથી બંધાયેલો છે એમ ન જો, એમ કહે છે અનંત ગુણોથી બંધાયેલો પોતે છે તેને જો, તું જ દેવાધિદેવ છો તેમ લેવું. લોકો એમ કહે છે કે અનંત કર્મથી આત્મા બંધાણો છે, અનંત કર્મથી આત્મા બંધાયેલો છે, કહે છે કે એમ જો નહીં, તું અનંત ગુણથી બંધાયેલો છો એટલે તારું બંધારણ છે, તારા તારા સ્વરૂપનું જે બંધારણ છે એ અનંત ગુણમય છે, એને તું તારા સ્વરૂપે જો, તું કર્મથી બંધાયેલો છો એમ જોતા તું તને નથી જોતો પણ તું કર્મને જોવે છો, એમાં તો તને જોતો નથી પણ કર્મને જોવે છો, તારું દર્શન કરવા માટે તારે તને જોવો જોઈએ, તારું દર્શન કરવા માટે કર્મમાં જોતા તને તારું દર્શન થાય, એમ કેમ બને? એ જ્ઞાન થવાની ચીજ છે, એ જ્ઞાન થઈને એક બાજુ ગૌણ થઈને રહેવું જોઈએ. કર્મ આદિ સંયોગ છે, દેહાદિનો સંયોગ છે, રાગાદિનો પણ પરિણામમાં સંયોગ છે, સંયોગ એટલા માટે છે કે એનો વિયોગ થાય છે, સંયોગ વિયોગ સહિત હોય છે,
બરોબર.
તો સંયોગનું જ્ઞાન થઈને ગૌણ થઈને એક બાજુ રહેવું જોઈએ, પણ હું એ સંયોગ વાળો છું, સંયોગ વાળો છું, સંયોગ વાળો છું એમ મુખ્ય કરે તો કોઈ રીતે એને અસંયોગી તત્વના દર્શન થાય
નહીં.
જેને અસંયોગી તત્વની દ્રષ્ટિ કરવી છે એને અસંયોગી તત્વ, પરમાર્થ જે અસંગ તત્વ છે એને અવલોકવાનો, એને જોવાનો, એને અંતર્મુખનો પ્રયત્ન કરવો. એટલે એમ કહે છે કે તું અનંત ગુણોથી બંધાયેલો પોતે છો, તેને જો. તું જ દેવાધિદેવ છો તેમ લેવું જોઈએ, તેમ લેવું જોઈએ એટલે તેમ મુખ્ય કરવું જોઈએ, એવી મુખ્યતા કરવી જોઈએ. પણ વિકાર અને વિકારના નિમિત્ત એવા કર્મ ને નો કર્મ છે એની મુખ્યતા નહીં કરવી જોઈએ. નિર્ણય કરીને ઓળખીને જોવો. ઓળખાણ વિના તો બધું સરખું દેખાશે, કઈ જુદું પડીને દેખાશે. અંદરથી તત્વ જુદું છે, અસંગ તત્વ છે, નિર્લેપ તત્વ છે, નિરાલંબ અને નિરપેક્ષ તત્વ છે. એ જેવું છે એવું પોતાનું સ્વરૂપ પોતાના જ્ઞાનમાં આવવું જોઈએ, જ્ઞાનમાં આવવું જોઈએ, ભાસવું જોઈએ, જણાવવું જોઈએ, એવો છું એમ લાગવું જોઈએ. તો એને એનું બળ આવે, નહી તો પોતાનું બળ આવે નહીં. બળ ક્યારે આવે છે માણસ? કે પોતે પોતાના ભાનમાં હોય છે ત્યારે, કે મારામાં શરીર શક્તિ છે, મારામાં પૈસાની શક્તિ છે, મારામાં કુટુંબ પરિવારની શક્તિ છે, મિત્રોની શક્તિ છે, સમાજ શક્તિ છે, દેશ શક્તિ છે, એમ બળ આવે છે કે નહીં? બારમાં એના અસ્તિત્વના ભાનમાં આવે છે કે નહીં? એ બધું છે મારે એમ એની હયાતીના ભાનમાં આવે છે કે નહીં? એમ અહીંયા અનંત ચતુષ્ટયથી મંડિત કેવળ જ્ઞાનાદિ સ્વભાવ તારું તારા સ્વરૂપમાં છે એવી શક્તિની હયાતી, એ હયાતીના સ્વીકારમાં અને હયાતીના ભાનમાં આત્મબળ ઉત્પન્ન થાય છે. એ સિવાય આત્મબળ ઉત્પન્ન થવાનો બીજો કોઈ ઉપાય છે? બીજી કોઈ ક્રિયા, બીજા કોઈ પ્રકારે આત્મબળ ઉત્પન્ન થતું નથી. બીજું બધું જે બળ ઉત્પન્ન થાય છે એ રાગ બળ છે, એમાં ક્યાં આત્મબળ છે? જ્ઞાન બળ નથી, આત્મબળ નથી, દર્શન બળ નથી, શ્રદ્ધા બળ નથી. અને જ્યાં શ્રદ્ધા જ્ઞાનનું બળ ન હોય ત્યાં ચારિત્ર બળ છે એ વાત રહેતી નહીં. તો વળી કોઈ એવું વિચારી લઈએ છે સ્થૂળપણે કે ભલે અમને શ્રદ્ધા જ્ઞાનના વિષયની ખબર ન હોય પણ ચારિત્રની અમારી દ્રઢતા ઘણી છે. જુઓ, અમે આટલો સંયમ પાળીએ છીએ, આટલો ત્યાગ કરીએ છીએ. ભાઈ બાપુ, એ ચારિત્રનું સ્વરૂપ નથી. એ રાગની દ્રઢતા છે, તે પ્રકારના શુભરાગની દ્રઢતા છે, એ માનસિક પરિસ્થિતિ છે, આત્મિક પરિસ્થિતિ નથી. મનના સંગમાં ઉત્પન્ન થયેલો એક અઠનો પરિણામ છે.
આત્મિક નથી,
એ આત્મિક નથી, આત્માના ઘરણીય ચીજ નથી.
જ્ઞાન બળ ઉત્પન્ન થાય,
જ્ઞાન બળમાં આત્મબળ છે, આત્મબળમાં જ્ઞાન બળ છે, અને તે પોતાના સ્વરૂપના જ્ઞાનના આધારે થાય છે, બીજી કોઈ રીતે થતું નથી. જ્ઞાન બળ ઉત્પન્ન થાય એટલે એ જ્ઞાનનો ઉપયોગ છે સ્વરૂપમાં સ્થિર રહેવાને શક્તિમાન થાય, ત્યારે સ્વરૂપ સ્થિરતાને સમ્યક ચારિત્ર એવું નામ આપવામાં આવ્યું છે. અને એવી સ્વરૂપ સ્થિરતા થાય ત્યારે વિભાવની ઉત્પત્તિ બંધ થાય અને વિભાવના નિમિત્તની સાથેની કોઈ પ્રવૃત્તિ ન રહે, ત્યારે એને પરમાર્થ સંયમ અને વ્યવહાર સંયમ બંને એક સાથે હોય છે. પરમાર્થ સંયમ છે ત્યાં, એને વ્યવહાર સંયમ આપોઆપ છે. જેમ સ્વદયામાં પરદયાનો સમાવેશ છે એમ પરમાર્થ સંયમમાં વ્યવહાર સંયમનો સમાવેશ છે. તર્ક ચાલે છે સંપ્રદાયમાં કે ચારિત્ર પાયા વિના મોક્ષ થતો નથી. પ્રશ્નકારના પ્રશ્નમાં શું હોય છે કે એને દીક્ષા અંગીકાર કરીને પંચ મહાવ્રત સમિતિ યુક્તિ એ વગેરે પ્રકારે બાહ્ય સંયમ પાળવો પડે, તપશ્ચર્યા કરવી પડે, ઉપસર્ગ પરિસર સહન કરવા પડે તો એને કર્મ ખરીને મોક્ષ થાય. એવું ઘણા જીવોનો ઇતિહાસ જોઈને એવું ઉપર ઉપરથી નક્કી કરે છે. પણ એવો જો નિયમ હોય તો ભરત ચક્રવર્તીને દીક્ષા લેતા તરત જ મોક્ષની તૈયારી ઉત્પન્ન થાત
નહીં.
એ વ્યવહાર ચારિત્રમાં જ ના આવ્યા, પરમાર્થ ચારિત્રમાં એવા આવ્યા એવા આવ્યા કે પૂર્ણ ચારિત્ર યથાખ્યાત ચારિત્ર થઈ ગયું. પહેલા વિકલ્પ આવ્યો કે આ ચક્રવર્તી પણ અને આ બધી લપ છે એ મારે કાંઈ જોઈએ
નહીં.
હતા તેદી એનાથી ભિન્ન હતા, એ તો ભરતેશ વૈભવમાં છે એને ખ્યાલ આવે. જેદી એ ચક્રવર્તીનો વહીવટ કરતા હતા છ ખંડનો, તેદી પણ કેટલા અલિપ્ત રહીને કરતા હતા એ વિષય બહુ સારો એની અંદર લીધો છે. એટલા ગ્રહસ્થવાસમાં એટલા અલિપ્ત રહ્યા અને અંતર સ્થિતિ એટલી મજબૂત કરી, સાધક દશા ગ્રસ્થમાં રહ્યા રહ્યા એટલી મજબૂત કરી કે જ્યારે એમણે મુનિ દીક્ષા અંગીકાર કરી ત્યારે વ્યવહાર ચરિત્રમાં આવ્યા વિના જ મોક્ષની પર્યાયમાં પધાર્યા. જેઓ કેસ ફરજ કરીને દીક્ષા અંગીકાર કરી અને ધ્યાનમાં બેઠા, પહેલી પ્રક્રિયા દીક્ષા પછી દીક્ષામાં એ આપવામાં આવે છે કે પછખાણ એ લેવડાવે છે કે હું નિરંતર મારા શુદ્ધ ઉપયોગમાં રહીશ, હું બહારના વ્યવહાર ચારિત્રના આચાર વિચારમાં રહીશ એ પ્રતિજ્ઞા નથી, મૂળ પ્રતિજ્ઞા આ છે.
બરોબર,
એ તો અપવાદ છે, સિદ્ધાંત આ છે, સિદ્ધાંતિક પ્રતિજ્ઞા આ છે. પછી એમાં અપવાદ થાય તો આ પ્રકારે બારમાં ચારિત્રનો મર્યાદા છે, પ્રવૃત્તિની મર્યાદા છે. એ સીધા ધ્યાનમાં બેઠા સાતમા ગુણ સ્થાને આવે છે. મુનિ ભાવલિંગી સંત દીક્ષા અંગીકાર કરે ત્યારે પ્રથમ જ ધ્યાનના કાળમાં સાતમા ગુણ સ્થાનમાં આરૂઢ થાય છે.
બરોબર,
જ્યારે દીક્ષા લે છે દીક્ષાની વિધિ વખતે જે શુભોપયોગમાં હોય છે ત્યારે એમની અંદરની શુદ્ધતાની સ્થિતિ ચોથા ગુણ સ્થાનની અથવા પાંચમા ગુણ સ્થાનની હોય છે, ત્યારે છઠ્ઠા સાતમાની હિન્દુ દશાની કોઈની સ્થિતિ હોતી નથી. પ્રથમ ધ્યાનમાં બેસે ત્યારે એટલા જોરથી ઉપયોગ સ્વરૂપમાં સ્થિર થાય છે, સીધું સાતમું ગુણસ્થાન આવે. પછી એ ગુણસ્થાનમાંથી છઠ્ઠા ગુણસ્થાનમાં આવે ત્યારે અહિંસા સત્ય પંચમાવૃત્તિ આદિ પરિણામ થાય છે, વિકલ્પ થાય છે શુભના. પણ ભરત ચક્રવર્તીએ તો સાતમાંથી પછી સીધા છઠ્ઠામાં આવવાને બદલે આઠ નવ દસ શ્રેણી માંડી છે. બારમાં અને તેરમાં ગુણસ્થાને પ્રવેશ કરીને અરિયંત દશામાં આવ્યા છે. મુનિ દશામાં રહ્યા જ નહીં. કયું પુરાણ વાંચ્યું? હરિવંશ પુરાણ. હરિવંશ પુરાણની અંદર ચોવીસે તીર્થંકરોની અને એવા પુરાણ પુરુષોની મુનિદશાનો કાળ લીધો છે. આમ તો આખો આયુષનો કાળ લીધો છે કે ભગવાન ઋષભદેવ સ્વામીને એક કરોડનું કે ચોરાસી લાખ પૂર્વનો આયુષ હતો કે એક કરોડ પૂર્વનો આયુષ હતો. આટલા વર્ષે ગ્રસ્ત અવસ્થામાં રહ્યા, આટલા વર્ષે મુનિદશામાં રહ્યા અને આટલા વર્ષે અરિયંત દશામાં રહ્યા, પછી સિદ્ધાલયમાં ગયા. એવી જ રીતે રામચંદ્રજીનું એમાં આવે છે આ પદ્મ પુરાણમાં 17,000 વર્ષ એમણે ગ્રસ્ત અવસ્થામાં રહ્યા, મુનિ દશામાં કાંઈ બહુ થોડા વર્ષ રહ્યા છે, પણ મુનિ દશાનો કાળ આયુષ્યના પ્રમાણમાં બહુ ઓછો છે બધાનો. મુનિ દશાનો કાળ બહુ ઓછો છે પ્રમાણમાં, હજારો લાખો વર્ષના આયુષ છે તે દી તે મુનિ દશાના કાળ બહુ ઓછા છે, ઘણો ઓછો કાળ છે. એનો અર્થ એમ લાગે છે કે મુનિ દશામાં આવ્યા પછી પુરુષાર્થ એટલો બધો કામ કરે છે, ચરમશરીરી જીવો છે એટલો બધો કામ કરે છે જોરથી કે બહુ અલ્પ કાળમાં કેવું જ્ઞાન લઈ લે છે. એનો એવરેજ રેશિયો જોઈએ બધાના આયુષનો, તો મુનિ દશાનો ચારિત્રનો કાળ બધાનો બહુ ઓછો છે. બધા એક સાથે વર્ણન આવે છે પુરાણ પુરુષોનું, એટલે કોઈ ભગવાન ના મળે છે એવી વાણી નીકળે છે, એમાં બધાનો ઇતિહાસ આવે છે, એમાં આ બધા કાળના પરિમાણ બધા બહુ ઓછો છે. કેટલાકને તો અમુક મહિનાઓ જ છે, કોઈ મહિના બે મહિના ને ત્રણ મહિનામાં કેવળ જ્ઞાન કેટલાક લીધું છે, કોઈ વર્ષ બે ત્રણ વર્ષમાં લીધું છે, એથી લાંબો તો ભાગ્ય જ કોઈને કાળ લાગ્યો છે. મુનિ દશા જોવામાં આવતી નથી, ભાવલિંગ મુનિ દશા જોવામાં આવતી નથી, સમ્યક દ્રષ્ટિ ગોતા જડતા નથી, મુનિ દશા ક્યાંથી આવી એવી પરિસ્થિતિ છે. શ્રીમદજી તો લખે છે કે આ કાળે તને સમ્યક દ્રષ્ટિનો સમાગમ થાય તો તું ન્યાલ થઈ ગયા એમ સમજી લેજે, એમ લખ્યું છે. પાંચમા કાળમાં દુર્લભ છે, છઠ્ઠા કાળ ચોથા કાળમાં દુર્લભ છે, તો પાંચમામાં તો દુર્લભ દુર્લભ છે એમ લીધું છે. ₹148 થી ₹149 પ્રશ્ન છે, આત્મામાં જે શુભાશુભ ભાવો થાય છે તેનું મૂળ ઉપાદાન કોણ? શુભાશુભ ભાવ કહો, વિભાવ ભાવ કહો, વિકાર પરિણામ કહો, એનું મૂળ ઉપાદાન કોણ? કેમ કે એ વિષય સ્પષ્ટ છે કે આત્માનો જે મૂળ સ્વભાવ છે, મૂળ સ્વરૂપ છે, અસલ સ્વરૂપ ને અસલ સ્વભાવ છે, એમાં કોઈ એવી શક્તિ, ઉપાદાન એટલે નિજ શક્તિ, એવી કોઈ નિજ શક્તિ નથી આત્માને વિશે કે જેને લઈને એને વિભાવ, વિકાર અથવા શુભાશુભ પરિણામ થાય, એવું કોઈ નથી. તો આત્માની અવસ્થામાં તો એ જોવામાં આવે છે, તો એનું મૂળ કારણ શું?
મૂળ કારણ તો
આ પ્રશ્ન છે, તેનો ઉત્તર કે અશુભ ઉપાદાનથી આત્મા પોતે શુભાશુભ ભાવમાં વ્યાપક થઈને કરતો હોવાથી આત્મા તેનો કરતા છે, અને શુદ્ધ ઉપાદાનથી જોઈએ તો પૂર્ણ પાપ ભાવ તે આત્માનો સ્વભાવનો હોવાથી અને તે પૂદગળના લક્ષ્ય થતા હોવાથી તે પૂદગળનું કાર્ય છે. કહે છે પૂદગલ તેમાં વ્યાપક થઈને કરતા થાય છે, વ્યાપક થઈને વ્યાપક વ્યાપક જાણે પૂદગલ વ્યાપ્યું છે એ કેવી રીતે છે કે આ માણસ અભ્યાસ થાય છે ને કે મને તીખું લાગ્યું, મને કડવું લાગ્યું, મને ઠંડી લાગે છે જાણે મારામાં તે પૂદગળ વ્યાપે છે, પૂદગળની પર્યાય વ્યાપે છે, એટલે તે પૂદગળ વ્યાપે છે એવો એને અનુભવ થાય છે. વ્યાપતું નથી તો પણ એ તો જ્ઞાની કહે છે કે વ્યાપતું નથી, તેથી એને એવો અનુભવ થતો હોવાથી વ્યાપે છે એમ કહેવામાં આવે છે. એનો અર્થ એમ ન લેવો, એટલે એનો અભિપ્રાય એમ ન લેવો કે ખરેખર વ્યાપે છે, પણ એના અનુભવને બતાવવા માટે એમ કહેવામાં આવે છે.
મિથ્યા અનુભવ છે એટલે
મિથ્યા અનુભવમાં ખરેખર લાગે છે, એને ખરેખર લાગે છે તે શું એ બતાવવા માટે એમ કહેવામાં આવે છે. એમ ઉત્તર ફરીથી કે અશુદ્ધ ઉપાદાનથી આત્મા પોતે શુભાશુભ ભાવમાં વ્યાપક થઈને કરતો હોવાથી આત્મા તેનો કરતા છે. અશુદ્ધ ઉપાદાનથી, અશુદ્ધ ઉપાદાનથી એટલે પોતે અશુદ્ધ પરિણામ કરવાની યોગ્યતા પોતે ધારણ કરેલી છે. એવું નથી કે આત્માની અવસ્થામાં અશુદ્ધ પરિણામ થાય છે, શુભાશુભ અશુદ્ધ પરિણામ થાય છે એ થવાની લાયકાત નથી ને થાય છે. મૂળ શક્તિ નથી એ બીજી વાત છે, પરિણામની લાયકાત બીજી વાત છે. આમ છે, મૂળ શક્તિ તે બીજી વાત છે ને પરિણામની લાયકાત તે બીજી વાત છે. જેમ શરીરમાં શરીરની અવસ્થાને વિશે રોગ થાય છે ત્યારે એ રોગની પ્રતિકાર શક્તિ કામ કરે છે, જેને રેઝિસ્ટન્સ પાવર કહે છે ડાક્ટરો, રોગ પ્રતિકાર શક્તિ એનું મૂળ તત્વ છે શરીરનું. રોગ થવો એનું મૂળ સ્વભાવ નથી, પણ પરિણામ એક એવું પદ છે કે જેની અંદર વિકાર અને અવિકાર પૂર્ણ શુદ્ધ ન થાય આત્મા ત્યાં સુધી બે પ્રકારે અવસ્થા થવા યોગ્ય છે. એવી યોગ્યતા પરિણામની છે તેને અહીંયા અશુદ્ધ ઉપાદાન કહેવામાં આવે છે. એ પરિણામની સાથે આખો આત્મા ગણીને ત્યાં આત્માનું અશુદ્ધ ઉપાદાન, અશુદ્ધ ઉપાદાનથી આત્મા પોતે પુણ્ય પાપને કરે છે એમ કહેવામાં આવે છે. એ વિષય ઉપાદાનથી કેવી રીતે છે એ વિસ્તાર છે.
જય હો સનાતન દિગંબર જૈન ધર્મનો જય હો.